સોનગઢમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 18/3/81 નિયમસાર શ્લોક 60 ઉપર પ્રવચન.
એના પછીના બે શ્લોક અમૃતેશ્વર આચાર્ય ભગવાનના ટીકાકાર આચાર્ય ભગવાને પોતાની વાતના ટેકા માટે અથવા વિશેષ દ્રષ્ટા માટે એ અમૃતેશ્વર આચાર્યના બે શ્લોક કયા, એમાં એક 34-35મો શ્લોક અને 36મો શ્લોક વિશેષ ફરીથી. ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે, આ શુદ્ધ આત્મા જે છે દ્રષ્ટિનો વિષય, આશ્રયભૂત ઉપાધિભૂત સત્ય છે, એ ચૈતન્ય માત્ર જ્ઞાન ને આનંદ ને દર્શન થી ભરેલો ભગવાન આત્મા એટલું સર્વસ્વ છે સાર. એમાં કોઈ પ્રકારનો રાગ નથી, દ્વેષ નથી, સુખ નથી, દુઃખ નથી. અરે પુતગલના સંબંધથી થતા 14 સ્થાન એ પણ જેના સ્વભાવ ત્રિકાળ સ્વભાવમાં ત્રિકાળ નથી, એવો આ જીવ એટલો જ માત્ર છે. જ્ઞાન માત્ર એટલો આત્મા, બસ ચિન્હ માત્ર આત્મા, ચિન્હ માત્ર છે એટલો જ આત્મા છે. અને આ ચિન્હ માત્ર ભગવાન આત્માથી શૂન્ય જે આ ભાવો છે, ભગવાન આત્મા સિવાય આ જે પરિણામમાં ભાવો થાય છે તે બધાય સગળાય પૌદ્ગલિક છે. આ ચૈતન્યના પરિણામને પણ અહીંયા પૌદ્ગલિક કયા, એ ચેતનના પરિણામ પણ પૂતગલના સદભાવ અને અભાવની સંબંધથી અપેક્ષાથી ઉત્પન્ન થતા હોવાથી એને કર્મકૃત પણ કહેવાય, એને કર્મ ઉપાધિથી જન્મેલા પણ છે એમ પણ કહેવાય, એને પૂતગલના ભાવ છે એમ પણ કહેવાય, અને એ પૂતગલમય પરિણામ છે એમ પણ કહેવામાં આવે તો કોઈ પણ પ્રકારનો એમાં દોષ લાગતો નથી. કેમ કે ભગવાન આત્મા અનંત અનંત કાળ ત્યાં આ બધા ભાવો મારામાં થાય છે, મારામાં થાય છે, મારા છે, મારા છે, મારા 14 ગુણ સ્થાન મારામાં થાય છે માટે મારામાં, 14 દિવસમાં માર્ગના સ્થાન રાગ દ્વેષ મોહ મિથ્યાત ભાવ કર્મ બધા મારામાં થાય છે એમ એને દેખાય છે. પર્યાય દ્રષ્ટિથી વિપરીત બુદ્ધિથી અજ્ઞાનથી ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી જે ભાવો શુદ્ધ આત્મામાં નથી એને પોતાની ભ્રમણાથી મારામાં થાય છે એમ પર્યાય દ્રષ્ટિથી ભાસે છે. એ પર્યાય દ્રષ્ટિથી 4 ગતિને 84 લાખ યોનિમાં રખડે છે. હવે દ્રવ્ય દ્રષ્ટિ જેને કરવી હોય એને પ્રથમ વિકલ્પાત્મક નિશ્ચય નહીં દ્વારા અને વ્યવહાર નહીંના વિષયનો નિષેધ આવે છે. નિશ્ચય નહીં બે પ્રકારે હોય છે, એક સવિકલ્પ ને એક નિર્વિકલ્પ. તો સીધો આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધીમાં તેની પહેલા એ જીવ ગુરુ ગમે સાંભળીને અથવા કોઈ પૂર્વનો સંસ્કાર હોય તો શાસ્ત્રનું અવલોકન કરીને એને પ્રથમ એક સવિકલ્પ નિશ્ચય નહીંનો પક્ષ આવે. એ પક્ષમાં આવી જાય એ તો પક્ષાતિક્રાન થાય જ એને પક્ષ કહેવામાં આવ્યો છે. આ બધા અમને હવે આ આત્માનો પક્ષ તો આવી ગયો છે અને વ્યવહારનો પક્ષ તો છૂટી ગયો છે, કેમ કે સોનગઢમાં રહેનાર કઈ શુભ ભાવ કે લાભ માને એમ તો બને નહીં. ભાઈ એ વાત એમ નથી, કોઈ અપૂર્વ વાત છે આ અધિકાર, કોઈ અપૂર્વ અચિંત્ય અધિકાર છે. અરે સવિકલ્પ દશામાં પણ લક્ષ્ય આત્મા ઉપર રાખીને વિચારે છે કે આ ભાવો મારામાં નથી, આ બધા પૌદ્ગલિક ભાવો છે, મારા સ્વભાવમાં નથી, મારામાં નથી, એમાં મારા પણ દ્રવ્યમાં આવી જાય છે. કોઈને એમ લાગે કે એ તો વિકલ્પ છે ને, વિકલ્પ ને યાદ ન કરો ભાઈ, વિકલ્પ છે ખરો, એ કઈ નિર્વિકલ્પ અનુભવ થયો નથી. પણ વિકલ્પ ને યાદ ન કરો, પણ એના જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય સામાન્યનું લક્ષ આવે છે, મારામાં ભાવ નથી. તો મારા પણ અનંત કાળથી એને પર્યાયમાં થાક્યો હતો, એ આ ભાવો મારામાં નથી, મારામાં નથી, એની નજર દ્રવ્ય ઉપર આવે છે, મારામાં ભાવો નથી. કેમ કે નથી એ નિષેધ કરનારી કોઈ નિશ્ચય નહીં, વિકલ્પ વાણી નિશ્ચય નહીં, નિષેધ કરે છે કે આ ભાવો કોઈ મારામાં નથી. હું તો ચૈતન્ય માત્ર, જ્ઞાન માત્ર, ચિત્તશક્તિ માત્ર, ભગવાન આત્મા છું, હું તો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મામાં આ પૌદ્ગલિક ભાવો મારામાં નથી એમ એની નજર દ્રવ્ય ઉપર રાખતો પર્યાયનો નિષેધ કરે છે, એને વિકલ્પાત્મક નિશ્ચય નહીં કહેવામાં આવે છે. એવો શુદ્ધ નયનો પક્ષ પણ અનંત કાળમાં, અનંત વારમાં એવો ભણ્યો પણ એને આવ્યો નથી. આ એક અપૂર્વ વાત શુદ્ધ ભાવ અધિકારમાં રહેલી છે. ચોખ્ખો અધિકાર ઘણો છે, બીજામાંથી તો કાઢવો પડે, પણ આમાં તો સીધો આત્મા બતાવે છે. આત્મા ચલીમાં કે આ જ્ઞાન માત્ર ભગવાન આત્મા હું છું, સામાન્ય જ્ઞાયક એક ભાવ, એમાં મારામાં પ્રમત અને અપ્રમત દશા મારામાં થતી નથી, મારામાં નથી માટે તેનો હું ધણી નથી, અને મારામાં નથી તેથી હું એનો કરતા ભોગતા નથી. આ નવ તત્વના ભેદો મારામાં નથી. આ હું તો દ્રવ્ય સામાન્ય છું ને એના ઉપર લક્ષ રાખતો, એના ઉપર વળીને ઢળીને નમીને એને જોતો, ભલે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ ન થયું હોય, પણ પરોક્ષ જ્ઞાન દ્વારા પણ નવો અભ્યાસ કરવાનો અધિકાર છે. નવો અભ્યાસ બતાવે છે. અનંતકાળથી શુદ્ધ નયનો પક્ષ પણ કદી આવ્યો નથી એમ પંડિતજીએ લખ્યું છે. એટલે કે એક તો શુદ્ધાત્માનો અનુભવ પણ થયો નથી, અને એને ખરેખર પક્ષાતી ક્રાંત અવશ્ય થાય એવો અપૂર્વ પક્ષ પણ એને અનંતકાળમાં એક વાર પણ આવ્યો નથી એવી અપૂર્વ વાત આ શુદ્ધભાવ અધિકારમાં છે. મારામાં નથી, ક્યાં તો નજર એની દ્રવ્ય ઉપર આવી ગઈ. એમ કે અધરથી નિષેધ થઈ શકતો નથી, રાગદ્વેષ મારામાં નથી, મારામાં નથી તો, મારામાં નથી તો હું કોણ છું, મારામાં નથી, હું તો જ્ઞાન દર્શનમય માત્ર, ચિન્હ માત્ર આત્મા છું. તેથી આ પૌદ્ગલના સંબંધ છે તથા ભાવો એ કોઈ મારામાં નથી. 14 માર્ગના સ્થાનની વાત અપૂર્વ કરી ઘડીકમાં બેસે નહીં, કેમ કે પર્યાયને મારામાં થાપી છે, અને અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એને દ્રષ્ટિમાંથી ઉઠાયો છે. પર્યાય ને મારામાં સ્થાપે એટલે પર્યાય જ દેખાય છે આત્મા પણે, પણ પર્યાય થી શૂન્ય રહિત ભિન્ન ભગવાન આત્મા એને અનુભવમાં તો આવતો નથી, પણ સવિકલ્પ નિશ્ચય નયના બળ વડે પણ એનો નિષેધ કરવાની પણ નપુંસકતા થઈ ગઈ છે. હા, એનું વીર્ય કામ કરતું નથી, એનો વીર્યમાં ઉછાળો આવતો નથી. કે આ 14 પ્રકારના પરિગ્રહ મિથ્યાત્વના પરિણામ મારા સ્વભાવમાં નથી. મારા સ્વભાવમાં મિથ્યાત્વ હોઈ શકે? મારામાં મિથ્યાત્વ થાય છે ને મારામાં અજ્ઞાન થાય છે ને હું અવિરતી છું. આહા ભાઈ, તું પર્યાય ને આગળ કરીને ન જો, દ્રવ્ય સ્વભાવને આગળ કરીને દ્રવ્ય ઉપર નજર કરીને એકવાર જોતો ખરો, તને અચિંત્ય કોઈ અપૂર્વ પક્ષ આવશે ને અલ્પ કાળમાં તો તને અનુભવ થશે. કોલ કરાર વાળી આ વાત છે. કેટલીક વાતો આ બધી શાસ્ત્રોમાં પણ છે, પણ કોઈને એમ થઈ જાય કે આ નિશ્ચયનો પક્ષ આવી ગયો છે એટલે એ વાત બહુ કહેવા જેવી નથી. કારણ વગર ફસાઈ જાય માણસ. અમને હવે નિશ્ચયનો પક્ષ તો આવી ગયો, પાય પક્ષ નથી આવ્યો. પક્ષના મોઢા બીજા હોય છે, અવશ્ય અનુભવ થાય. એકવાર સવિકલ્પ નિશ્ચય નહીંથી વ્યવહારનો નિષેધ કરતા તો શીખ, અનુભવથી નિષેધ આવશે તને. કે આ ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય છે, તે પૌદ્ગલિક છે ને ચૈતન્યમય નથી. ચિત્ત શક્તિમાં એ પૌદ્ગલિક ભાવ પરદ્રવ્યો નથી, સ્વદ્રવ્યમાં અહીંયા પરદ્રવ્યનો અભાવ છે. સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યનો સ્વદ્રવ્યમાં અભાવ છે એવી અદ્ભુત વાત અધ્યાત્મ શાસ્ત્રમાં આવી ગઈ. ઉગણી ઉગણી વખત સમયસર વાંચ્યું જાહેરમાં, એ એને કેટલો માલ દેખાણો હશે આપણા ગુરુને, એને માલ કેટલો એમાં દેખાણો હશે. ઉગણી ઉગણી વખત તો જાહેરમાં જેને પ્રવચનો આપ્યા, અંદરમાં તો સેંકડો વખત એને અધ્યયન કરી લીધું, પણ બહારમાં ઉગણી ઉગણી વખત શુદ્ધ આત્મામાં ભાઈ આ કઈ નથી. તો શુદ્ધ આત્મામાં થાકમાં અનંત ગુણો ઉઠાપાઈ જાય છે. આ અનંત ગુણનો પિંડ પરમાત્માનો અનાદર થાય છે. પર્યાય મારામાં થાય છે, પ્રમાણથી છે, વ્યવહારથી છે. અરે ભાઈ, વ્યવહાર ને પ્રમાણ ની વાત હમણાં ગૌણ કરીને જોતો ખરો, એક વખત અવલોકન કરતો. નિશ્ચય નહીંનો જે વિષય શુદ્ધ આત્મા છે, જેનો અવલંબન કરતા મિથ્યાત્વનો નાશ થાય એમાં મિથ્યાત્વના પરિણામ નથી. એ ભાવમાં સ્વભાવ ભાવમાં વિભાવ ભાવનો અભાવ છે. એમ આ શુદ્ધ ભાવ અધિકાર ઘણો ઊંચો છે, ઘણો ઊંચો. ઘણો ઊંચો એટલે એક અપૂર્વ અધિકાર છે. જેને શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવી હોય એને માટે ઊંચામાં ઊંચો અધિકાર, ચોખ્ખો અધિકાર. કુંતુન ભગવાન પોતાની ભાવના માટે શાસ્ત્ર રચે છે, મારામાં આ નથી, મારામાં આ નથી. હવે વળી 42મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે. શ્લોક ભાઈ 60 નંબર નો આજે સતતપણે અખંડ જ્ઞાનની સદભાવના વાળો આત્મા એટલે અર્થ કરે છે કૌંસમાં, અર્થાત હું અખંડ જ્ઞાન છું. અખંડ જ્ઞાન તે હું નહીં, ખંડ જ્ઞાન તે હું નહીં, એ નાસ્તિની વાત ન કરતા ભાવનામાં અસ્થિની વાત ઉપાડી. હું અખંડ જ્ઞાન છું એવી સાચી ઓલી સદભાવના લખી હતી ને એને બદલે અહીંયા સત્ય સાચી સમીચીન સાચી ભાવના જેને નિરંતર વર્તે છે. આહા, નિરંતર જેની અંદર પરિણતિમાં નિરંતર અખંડ જ્ઞાનને સેવે પરિણતિમાં ને ફરી ઉપયોગમાં પણ એ પ્રકારે આવી જાય છે. જેને નિરંતર વર્તે છે તે આત્મા સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. એ શુભ ભાવની ઉત્પત્તિ થવી તેને ઘોર સંસાર કયો. હું અખંડ જ્ઞાન છું એમ સતતપણે ભગવાન આત્માની ભાવના ભાવતો જીવ એમ લખે છે કે અરે અરે આ વિકલ્પ પાંચમા વ્રત નો ઉત્પન્ન થાય શુભ ભાવ ઘોર સંસાર છે, એ બધું દુઃખદાયક ભાવ છે. સંસારના ઘોર વિકલ્પ ને પામતો નથી જે સતત પણ એ શુદ્ધ આત્માની ભાવનામાં પડ્યો છે. અરે છઠ્ઠે થી સાતમા આવે ને જો સાતમા માંથી શ્રેણી ચડી જાય માંડી ઉપર તો વચ્ચે એને શુભાવ આવતો નથી અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અથવા કદાચ આવતો હોય ભાવ તો એને એની બુદ્ધિમાં નિષેધ વર્તે છે. આ વિકલ્પ ઉઠે છે તો ઘોર સંસાર નો કાળ છે. એ કઈ સાધન સાધન નથી, વ્યવહાર એ સાધન કયું હોય ભલે તો પણ નિશ્ચય ને તો એ બાધક તત્વ છે. સંસારના ઘોર વિકલ્પ, વિકલ્પ ઉઠે છે ઘોર સંસાર છે. વિકલ્પની ઉત્પત્તિ થવી તે સંસાર છે, રાગની ઉત્પત્તિ થવી તે જ ખરેખર હિંસા છે. પર્યાયમાં રાગની ઉત્પત્તિ થઈ જવી તે જ નિશ્ચયથી હિંસા છે. ઘોર વિકલ્પને પામતો નથી પરંતુ ત્યારે શું થાય છે ને સતત પણ એમ અખંડ છું એવી ભાવના વાળાને વિકલ્પ પછી આવતો નથી ત્યારે થાય છે શું, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો. નિર્વિકલ્પ એકાગ્ર ધ્યાનમાં ભગવાન આત્મા જે શુદ્ધ ભાવ શુદ્ધ આત્મા દ્રષ્ટિમાં આવ્યો એ દ્રષ્ટિના વિષયમાં ફરી ફરીને ઉપયોગ એમાં લગાવે છે. દ્રષ્ટિ છે, પરણતી પણ છે, પણ ઉપયોગ એમાં ફરી ફરીને લગાવે. શુદ્ધ દ્રષ્ટિવંત શુદ્ધ પરણતિવંત એવા ધર્માત્માઓ ફરી ફરીને પોતાના ઉપયોગમાં ધ્યાનમાં જાય છે તો નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થતો. સામ્ય ભાવનો ઉછાળો આનંદનો ભરતી એવી આવી કે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પર પરણતિથી દૂર, પર પરણતિથી રહિત અનુપમ ઉપમા રહિત અનગ દોષ રહિત નિષ્પાપ મળ રહિત અનગ નીચે અર્થ કહેવાય છે અનગનો દોષ રહિત નિષ્પાપ મળ રહિત. પુણ્ય અને પાપ બે પાપ છે, પુણ્ય પણ પાપ ને પાપ પણ પાપ ને તો સૌ કોઈ પાપ કરે પણ પુણ્યને તો કોઈ વિરલા જ પાપ કહે. આ યોગસારમાં આવે છે અને જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં પણ આવે છે કે હવે આ પાપ અધિકાર પૂરો થયો ત્યારે શિષ્યે પ્રશ્ન કર્યો ત્યારે આ તો વ્યવહાર રત્નત્રીનો અધિકાર હતો અને આમાં પાપ અધિકાર ક્યાં આવ્યો, તો કે શુદ્ધ ઉપયોગથી પતિત થાય છે ને પરિણતિ એટલે અમે એને પાપ કહીએ. એવી પુણ્ય શુભ ભાવની જીવને મીઠાશ વળગાળ વર્ગો છે, વળગાળની વળગણા છે. અરે એક વખત મારામાં આ પુણ્ય પાપ તો થતા નથી પણ મારામાં ઉત્પાદ બી થતો નથી. આ પ્રમત અપ્રમત તો નહીં, મારામાં પ્રમત અપ્રમતના ભેદો થતા નથી, ઉપજતા નથી, હું એને ઉપજાવતો નથી, મારામાં ઉપજે છે એમ મને દેખાતો નથી. આ ઉત્પાદ મારામાં થાય છે, ધ્રુવ ઉપર નજર રાખીને વાણી એની આવી, ધ્રુવ લક્ષમાં લઈને વાણી આવી કે મારામાં આ ઉત્પાદ થાય છે એમ મને જોવામાં આવતો. સમ્યક દર્શન કેમ થતું નથી ભાઈ, ન થાય. જ્યાંથી જ્યાં સુધી શુદ્ધ આત્માનો એને પક્ષ ના આવે ત્યાં સુધી સમ્યક દર્શન થઈ શકે. અને નિશ્ચયની નો પક્ષ નથી તો વ્યવહારની નો પક્ષ છે ને છે, તેથી પક્ષાતિકાર થતો નથી. કુએ ખાંચે આડે અવળે ક્યાં પણ એની બુદ્ધિ વ્યવહાર નહીના પક્ષમાં પડી છે. પણ સોનગઢમાં એમ છે, આટલા આટલા ગુરુદેવની વાત સાંભળી અને હવે અમને વ્યવહારની નો પક્ષ છે ભાઈ, નિશ્ચય નહીં નો પક્ષ આવ્યો નથી હો. એમ જાણીએ તો જો પક્ષ આવ્યો હોય તો અનુભવ થયા વિના રહે, અને અનુભવ થઈ ગયો હોય તો પક્ષ આવ્યો એમ કહેવાય. પણ અનુભવ ન થાય તો એ પક્ષ આવ્યો છે એમ ગાફેલ પણ રાખીશમાં. નુકસાન થશે, એક રીતે આવા નિર્વિકલ્પ સમાધિ ને પ્રાપ્ત કરતો થતો પરમવનથી દૂર અનુપમ અનવર ચિન્ન માત્ર ચૈતન્ય માત્ર આત્માને આત્મા પામે છે. વચ્ચે કોઈ રાગાદી વિકલ્પ ની ઉત્પત્તિ થતી નથી એમ ધારાવા એ જો શુક્લ ધ્યાન ની પ્રગતિ પ્રગટ થાય તો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય અને એ પ્રગતિમાં પણ એની ભાવના તો સતત હું અખંડ જ્ઞાન છું. ખંડ જ્ઞાન તે હું નહીં, ખંડ જ્ઞાન તે હું નહીં, હું અખંડ જ્ઞાન છું એમ સતત ધારાવાહી પરણતીમાં એકને ભાવે છે એ બીજાને ભાવતો નથી ને વચ્ચે વિકલ્પ ઉઠે છે. ઘોર સંસારનું કારણ એનાથી દૂર ખસીને ફરી નિર્વિકલ્પ ધ્યાનમાં એ આવી જાય છે. પાંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠે ઘોર સંસાર એ દુઃખદાયક આકુળતા ને ઉપજાવનારો આશ્રવ ભાવ છે. એ આશ્રવમાં તો આકુળતા ઉપજે છે એમાં ક્યાંય આનંદ નથી. અમને નિશ્ચય નહીં થી સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી અમને દેવગુરુ શાસ્ત્ર નો રાગ આવશે કે નહીં, અમને દેશરથ આવશે કે નહીં, અમને પાંચ વર્ષના વિકલ્પ આવશે કે નહીં. આહા, હજી તો સમ્યક દર્શન નું કઈ ઠેકાણું નહીં અને સમ્યક દર્શન ના વિષય નો પણ હજી પક્ષ નહીં. એની પહેલા આ બધી શુભ ભાવની ભાવનામાં પડેલો આત્મા ભગવાન આત્માથી એની બુદ્ધિ દૂર થઈ જાય છે. આવે ખરું બધું પણ એની ભાવના જ્ઞાની ને શુભ ભાવની ભાવના હોતી નથી. મચકના ભાગથી ધ્યાનમાં લીન ન થાય તો ભાવો ગુણસ્થાન પ્રમાણે ચોથે પાંચમે છઠ્ઠે એ બુદ્ધિ આવે છે. એના પ્રત્યે દ્વેષ નથી, આવી જાય છે પણ એ મારું સ્વરૂપ છે એમી ભાવતો નથી. અનર્ચિન માત્ર ભાવને ચૈતન્ય માત્ર આત્માને પામે છે. હવે ગાત કહો ભાઈ એક સેકન્ડ. ભક્તિથી નમેલા દેવેન્દ્ર મુગુટ ની સુંદર રત્નપાળા વળે રત્નમાળા વળે વેમના ચરણો ને પ્રગટ રીતે પૂજે છે. આ દેવેન્દ્ર ને નરેન્દ્ર જેનું પૂજન કરે છે ભગવાન તીર્થંકર સાક્ષાત બિરાજતા હોય એવા અરિહંત પરમાત્મા ને ભક્તિ થી નમસ્કાર. દેવેન્દ્ર દેવોના ઇન્દ્રો ઇન્દ્ર મુગટ ની સુંદર રત્નમાળા વળે જેમના ચરણો ને એટલે તીર્થંકર પરમાત્મા સાક્ષાત બિરાજતા હોય ત્યારે ઇન્દ્રો પણ એ શ્રવણ કરવા આવે છે એની ભક્તિ નો ભાવ એને આવે છે. તો ચરણો ને પ્રગટ રીતે પૂજે છે. પ્રગટ શબ્દ વાપરો ને એમ, પરોક્ષ નહીં પ્રત્યક્ષ. અહીંયા તીર્થંકર ભગવાન નું પ્રમોશન હોય ત્યાં ઉપરથી એ વાણી સાંભળવા આવે છે. ગુરુદેવ ફરમાવતા હતા અરે ઉપરથી દેવ અને દેવેન્દ્રો જેની વાણી સાંભળવા આવે ને ગલુડિયાની માફક તો નમ્ર ભાવે સાંભળે એ વાણી કેવી હશે. એ વાણી કોઈ અપૂર્વ હોય છે એમ કહેવાનો આશય છે. પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ તીર્થના નાથ તીર્થંકર તીર્થની પ્રવૃત્તિ કરનારા તીર્થાધિનાથ દ્વારા આ સંતો તીર્થંકર ભગવાનને દેવેન્દ્રો પૂજે એવા તીર્થંકર પરમાત્મા એના દ્વારા આ સંતો આ સાધકાત્માઓ અંતરાત્માઓ મુખ્યપણે મુનિની વાત છે ને ગૌણપણે પંચમ ગુણસ્થાન વાળા અને ચોથા ગુણસ્થાન વાળા સમય દ્રષ્ટિપણે માં આવી જાય. આ સંતો જન્મ જરા અને મૃત્યુ, જન્મનું દુઃખ, જરા વૃદ્ધાવસ્થા, મૃત્યુ એનો નાશક, જન્મ ન થાય અને જન્મ ન થાય તો જરા ને મૃત્યુ પણ આવે ની શરીર જ ના અમને ભાઈ તો
શિવે
શુદ્ધ આત્મામાં ત્રણેય કાળ અભાવ છે, એવા શુદ્ધ આત્માને એક વખત લક્ષમાં લે તો પર્યાયમાં જે વિભાવ દેખાતા હતા એનો પણ અભાવ થઈ જશે. ત્રિકાળના લક્ષે પર્યાયમાં સુધારો થાય, ત્રિકાળનો અવલંબને પર્યાયમાં સુધારો થાય. સમસ્ત વિભાવનો અભાવ કેમ થયું? મંડન વચંદન ને કાયદન ને યોગ જો ભાઈ, આ એક અપૂર્વ શાસ્ત્ર અને અપૂર્વ અધિકાર, અપૂર્વ શાસ્ત્ર અને અપૂર્વ એમાં અધિકાર. આમ વિચારવામાં જરાય દોષ નથી. અનુભવ પહેલા આવો વિચાર આવી જાય છે, એ વિચાર પણ હું શુદ્ધ છું એવો વિચાર પણ ટકતો, હું શુદ્ધ છું એવો વિચાર, શુદ્ધ નો અનુભવ પહેલા આવી જાય છે, હું શુદ્ધ છું એવો વિચાર પણ ટકતો નથી ત્યારે તેને અનુભવ થાય. મંડન વચંદન અને કાયદનની યોગ એ દ્રવ્ય કર્મો ને ભાવ કર્મો નો અભાવ હોવાથી, અભાવ થવાથી લખવું નથી, અભાવ હોવાથી આમાં લખવું છે. સંસ્કૃતમાં છે ને એનું આપણા પંડિતજી ગુજરાતી કર્યું છે, ગુજરાતી કરીને પંડિતજીએ ગુજરાતી સમાજ ઉપર ઉપકાર કર્યો છે. સજ્જન ઉપકાર ને ઓળવે નહીં, જેનો જે પ્રકારનો ઉપકાર હોય એને એ પ્રકારના ઉપકારની ખ્યાલમાં રાખે. હિન્દીમાં જે ભાવભાષણ થાય એ ગુજરાતી ભાવભાષણ ગુજરાતીમાં વધારે થાય, હિન્દીમાં એટલું ન થઈ શકે. માતૃભાષામાં એના ભાવનું ભાષણ ખ્યાલ વધારે આવે. શું કહ્યું કે આ ભગવાન જે શુદ્ધ આત્મા છે, અરે એક વખત હું શુદ્ધ આત્મા છું એની ધૂન તો લગાય તો કોઈને પાછો પ્રશ્ન ઉઠે, એ તો વિકલ્પે તો વિકલ્પ, પણ એનો મર્મ જ સમજે ને એને એમને એમ પછી સામે તર્ક ઉઠાવે, એ હવે કેવી રીતે એને સમજાવવું, કેવી રીતે કે તારા લાભની વાત છે જરાક તો આ ધૂન, હું શુદ્ધ છું, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન એમ નથી. એક એમાં પરિણામ દ્રવ્ય તરફ વળતા પરિણામમાં, વળતા પરિણામમાં ભાવ પ્રગટ થાય છે. વિકલ્પ વિકલ્પ માર્યો, રાગ રાગ માર્યો અને ભાવમન ભાવમન માર્યો, પણ ભાવમનના વિષયમાં સુધા આત્મા આવતા ભાવમન મરી જાય છે. એવો ભગવાન આત્માનો પરિતાપ છે કે ભાવમન જીવતું રહેતો મન પાવે વિશ્રામ. એ છે ભાવ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ નો અભાવ હોવાથી હો ત્રણેય કાળ શુદ્ધાત્મા ને વિશે કુનકુન ભગવાન કહે છે. જો શ્રદ્ધા તને કુનકુન ભગવાન ઉપર હોય તો, અને પદ્મમૂલદાઈ દેવ કહે છે તને એના ઉપર શ્રદ્ધા હોય તો, અને આપણા પરમ ઉપકારી ગુરુદેવ કહે છે એના ઉપર તને શ્રદ્ધા હોય તો, અરે એક વખત એની શ્રદ્ધાએ તો શ્રદ્ધા બનાય, પછી આત્માની શ્રદ્ધા થશે, પણ એની શ્રદ્ધાએ શ્રદ્ધા બનાવતો નથી, એને આત્માનો ભાઈ અનુભવ થઈ શકતો નથી. એ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાએ તો શ્રદ્ધા બનાય કે એ કહે છે એ પરમ સત્ય કે ભલે હું પ્રત્યક્ષ ત્યાં સુધી અત્યારે પહોંચી શકતો નથી, પણ પાંચ મહાવ્રતમાં સત્ય મહાવ્રતનું પાલન કરનાર ધર્માત્મા આવો કઈ ખોટી વાત કરે, અને ઉપકારી શ્રી ગુરુ સ્વપરનું હિત જેને હૈયે છે, જેમ પુત્રીને માતા ખોટી શિખામણ ના આપે, પુત્રને પિતા ખોટી શિખામણ ના આપે, આપણા ગુરુ આપણો હિત થાય એ વાત કરી શકે નહીં. આ ગુરુએ કહ્યું કે ભગવાન આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, પુણ્ય પાપ થી આત્મા ભિન્ન છે, એમ 60 મિનિટમાં 10 વખત તો વાત આવે, 10 વખત તો વાત કે પુણ્ય પાપ થી ભિન્ન સારા આત્માનું લક્ષણ. પણ પાછો થઈ જાય છે પક્ષ છે ને, પુણ્ય પાપ તો આત્મામાં થાય, પુણ્ય પાપ થી આત્મા રહી કેવી રીતે હોય, એની દ્રષ્ટિ એકલી વ્યવહારના પક્ષમાં પડી છે. પાણી હાથમાં રાખીને એમાંથી માખણ કાઢવીને ઘી કાઢવાનું કરે છે, પણ પાણી માંથી ઘી નહીં નીકળે. અરે દૂધ હશે તો પણ પાછું એમાં એનો મેળવણ નાખવું પડશે. આ 44મી ગાથા આવવાની છે, એમાં આવશે બધું. દૂધમાં જો મેળવણ નાખે તો જામે અને માખણ માંથી પાછું ઘી થાય, પણ પાણીમાં પાણીમાં વળો ને તો કઈ એમાં માખણ નીકળે. અદભુત શાસ્ત્ર છે ને અદભુત આપણા ગુરુ. હા કઈ ને ચાલ્યા ગયા, કઈને ચાલ્યા ગયા, કેતા જાય ને ચાલ્યા જાય. ભારતમાં આ પ્રવાસ છે 24 તીર્થંકરો પણ થયા, કેતા ગયા ને ચાલ્યા ગયા, ગણગરો થયા એની પરંપરામાં, સંતો પણ થયા ને ગુરુદેવ પણ થયા, કેતા ગયા ને ચાલ્યા ગયા. પંચમ ગતિમાં એનું પ્રયાણ છે, એની પ્રાણથી પંચમ ગતિ તરફ વેગ એનો છે. એ તો ચાર ભાવમાં તો જઈને તીર્થંકર ચોથા ભાવે તો થવાના છે. જાતિ ખંડ ની અંદર બેનસિંહના જાતિ સ્મરણ જ્ઞાનમાં આવ્યો છે, કઈ શંકા કરવા જેવી વાત આ. અરે બેનસિંહના જાતિ સ્મરણ જ્ઞાનમાં ન આવ્યું હોત કદાચિત, આ તો આવી કરવા જેવી વાત આ. અરે બેનસિંહના જાતિ સ્મરણ જ્ઞાનમાં ન આવ્યું હોત કદાચિત, આ તો આવી ગયું. પણ કદાચિત ના આવ્યું હોત તો અનુમાનથી થઈ શકે છે કે આ તીર્થંકર નું દ્રવ્ય છે, બીજું દ્રવ્ય છે. એવી એની કોઈ અદભુત પ્રભાવશાળી વ્યક્તિ જોતો જેનો ભારતમાં છે તેની. અને બીજો એવો પાક છે કે નહીં એ પણ એક વિચારના જેવી વાત. પંચમ કાવ છે ને, ગુરુ તત્વ હતું ને, શું કહે છે કે આ દ્રવ્ય કર્મ એ ભાવ કર્મ નો સારામાં શ્રીકાળ ભાવ છે. શુદ્ધાત્મામાં ન હોય આ દ્રવ્ય કર્મ નો બંધ થયો ને મિથ્યાત્વ નો ભાવ કર્મ, આ રાગ દ્વેષ સુખ દુઃખ ના ભાવ જીવમાં ઉત્પન્ન થયા કેની વાત કરે ભાઈ. એ પરમાગમ મંદિર માં ભાવ ઉડે ની ને કાંટા લાગે ની, કોઈને કાંટો લાગ્યો એવો અનુભવ થતો નથી. એમ ભગવાન ચિદાનંદ ભગવાન આત્મા શુદ્ધાત્મા એમાં ભાવ કર્મ નો કાંટો ઉત્પન્ન થયો ને મને દુઃખ વેદાનું એ વસ્તુમાં નથી. તારી પર્યાય દ્રષ્ટિ થી લાગે છે, તારી દ્રષ્ટિ વિપરીત છે, તારી દ્રષ્ટિનો દોષ છે, વસ્તુ એવી નથી. એમાં દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. મનદંડ વચનદંડ ને કાયદંડ થી દંડાય એવો આત્માનો સ્વભાવ નથી. કેમ કે એમાં દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ નો અભાવ છે. લાગે ગુરુદેવ કહેતા હતા ઘણી વાર કે આ નિશ્ચા વાત કેવું લાગશે જીવોને, પણ શું થાય તમને તો જે ભાઈશું છે એ રજૂ કરીએ છીએ, લાયક જે હોય એ પકડે, બાકી વસ્તુ સ્થિતિ કઈ ફરતી. કોલાહલ કરો તો કરો જગત ના જેવો, આ નિશ્ચા વાત મારો પાપો. ઠરાવ કરો કે આ દિગંબર નથી, કરો તો કરો ઠરાવ. તમારી કઈ તમારા ઠરાવ થી અમારું દિગંબર પણ છૂટી જાય એમ બનવાનું. સિંહ ગર્જના હતી ને, એ તો સિંહ હતો ભાઈ, એના કુંજ પણ જુદા પ્રકારના હતા. એ અમુક પ્રકારને કુંજની પ્રકૃતિ પણ પ્રભાવનામાં એ જોઈએ. પુંજશાળી ન હોય તો એનું કઈ કોઈ સાંભળે પણ, સત્ય વાત કરે તો પણ ન સાંભળે. એ અનુભવ પ્રકાશના કરતા દીપચંદજીને થઈ ગયા ને, એને લખી ગયા છે કે અમારી વાત કોઈ સાંભળતું નહોતું એટલે અમે આ લખી જઈએ છીએ. કોઈ લાયક જીવ હશે એ સમજવું હશે તો સમજશે, પણ અત્યારે અમારી વાત કોઈ સાંભળતો નથી. કેમ કે એ પ્રકારની પુણ્યની પ્રકૃતિ નહીં ને, એ પ્રકારે લાયક જીવો જીલનારા પણ એ વખતે નહીં. આ કાળમાં તો કોઈ યોગ અપૂર્વ થઈ ગયો, આવી સુખ વાત પણ સાંભળનારા હજારો લાખો જેવો બાળ ગોપાળ બહેનો ને ભાઈઓ નીકળ્યા. આનાથી વધારે સુખમાં આપો, હજી સુખમાં આપો એવી માંગણી કરનારા નીકળ્યા છે તમારી પાસે. હવે આનાથી સુખ નું વાત હોય તો લાવો, માંગણી કરનારા નીકળ્યા. આ વાત બહુ સુક્ષ્મ છે સાહેબ, એ તો સુખમો કયો, પણ એથી વધારે સુખમો હોય તો આપો. કેમ કે એની એવી ભસ્મ ખવડાવી આપણને કે જઠર એકદમ સતેજ થઈ ગઈ. ગમે એવી સુખ્મ વાત હોય તો પછી જા. એવા જીવો અનેક નીકળ્યા, વ્યક્ત ને અવ્યક્ત ભાઈઓ ને બહેનો જેનો આપણે પરિચય ન હોય, પણ અંદર માં બધા પોતપોતાનું કામ કરતા હોય છે. આત્મામાં દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ નથી ભાઈ, રેવા દે તું થોડીક વાર. એક થોડીક વાર તો આત્માના પડખે આવીને આત્માનો વિચાર તો કર ભલા, અનુભવ તો પછી, પણ આત્માનો વિચાર સ્વરૂપનો વિચાર તો કર. તને તંતન જ્ઞાનીઓ કહે છે અત્યારે ત્રણ જ્ઞાની સ્વર્ગમાંથી ઉતરીને અહીં આવ્યા, આપણા ગુરુદેવ પણ બીજા ત્રીજા સ્વર્ગ માંથી અત્યારે આવીને આપણે ઉપદેશ આપે છે, અને કુન કુન ભગવાન ને આ મુનિરાજ શિકાકારમાં આવ્યા એ છે કે નથી, ભાવકર મહાત્મામાં નથી. રેવા દે થોડીક વાર, તું એને પણ તે જડમાં એ આશ્રવમાં છે, ભાવકર માં દ્રવ્યકર્મ અજીવમાં છે, અજીવની સત્તામાં દ્રવ્યકર્મ છે અને ભાવકર્મ આશ્રવની સત્તામાં છે, અને મારી સત્તામાં જ્ઞાન ને આનંદથી ભરેલો શુદ્ધ તત્વ હું છું. નિશ્ચય કી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો આત્મામાં અભાવ હોવાથી વિશેષતા છે. શુદ્ધભાવ અધિકારમાં અભાવ હોવાથી એ વિશેષતા છે. અભાવ થવાથી નહીં, તણેતા અભાવ છે. છોકરી નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો, છ દ્રવ્યોનો સમૂહ છે, એનો આત્મામાં અભાવ હોવાથી આત્મા નિર્બંધ દ્વૈત રહી છે. ભગવાન આત્મા એકલો અભેદ એકાકાર એક છે, એમાં બીજી ચીજ એમાં છે ને, બીજી વસ્તુનો એમાં ભાઈ અભાવ છે. બીજી વસ્તુ આમાં છે એમ દેખવા તો એક આત્મા તને દેખાશે નહીં, એક તો એક જ છે. એકોમ શુદ્ધોમ, બસ અલમ થઈ આવે એ વિકલ્પ પણ છૂટશે તો તને અનુભવ થશે. પણ હું રાગી છું ને એ વિકલ્પ છૂટીને અનુભવ થાય તણ કામાં થવાનું તો નથી, એ તો મિથ્યા તો દ્રઢ કરે છે જીવો. હું રાગીયા છે અને હું શુદ્ધ આત્મા છું એ અપેક્ષિત જ્ઞાન પોષક વિચાર છે. અપેક્ષિત નિરપેક્ષ નહીં. પદાર્થમાં અભાવવાથી આત્મા નિર્ણય છે. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત એટલી વાત લીધી છે. ઓહો, ઢગલો આમાં તો ઢગલો ભર્યો છે, ભંડાર ભાવો બ્રહ્માંડના ભેરા સંતાથી રાજ તારામાં ભાવો બ્રહ્માંડ. પ્રશસ્ત એટલે શુભ અને અપ્રશસ્ત એટલે અશુભ એવા સમસ્ત બધાય સગળાય મોહ રાગ દ્વેષનો અભાવ છે. અભાવ હોવાથી થવાથી નહીં, તણેકા અભાવ છે. ભગવાન આત્મા ભાવ કર્મ થી બેન છે મંગલાચરણ માં કહ્યું એને એ વાત ફરીને બીજા શબ્દોમાં સમજાવે છે. મંગલાચરણ માં કહ્યું કે સમયસાર એટલે શુદ્ધ આત્મા, જેમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો ભાવ છે, એવા શુદ્ધ આત્માને હું નમસ્કાર કરું છું. એમાં હું નમું છું, એને એમાં વળું છું, અને એને હું ભાવું છું, એને પૂજું છું, એની ભક્તિ હું કરું છું. પ્રશસ્ત પ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષ નો અભાવ હોવાને કારણે મોહ એટલે મિથ્યા અને રાગ દ્વેષ એટલે અનંતાનુ મુનિના કષાય અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સજ્જલન બધો વિસ્તાર એમાં લઈ લેવો. મોહ રાગ દ્વેષ નો અભાવ હોવાથી આત્મા નિર્મમ છે. નિર્મમ થાય છે આત્મા નહીં, નિર્મમ છે તે આત્મા છે. નિર્મમ થાય છે તે સંવર છે, અને નિર્મમ છે તે જીવ તત્વ છે. નિર્મમત્વ રૂપે પરણે છે એ સંવર વિદ્યા છે, અને નિર્મમત્વ છું એ જીવ છે. જીવના જે હું નિર્મમત્વ છું એના બળે પણે પ્રગતિ નિર્મમત્વ થઈ જાય છે. બીજો કોઈ ઉપાય અનુભવ તો બધું ના મામતા એનું વર્ષાય એ રામે લખીને એના મુના તો કેન્દ્રા લેલું મેં નામતા નામ
સાધુ સામ સાધુ સામ Thank you. Ah,
એની સાથે પાણીના પદાર્થનું સંયુક્તપણું તપ્તપણારૂપ અવસ્થાથી એમ એની અવસ્થાથી જોતા એ અવસ્થાથી જોતા એ અવસ્થા વાનથી સંયુક્તપણું દેખાય છે. અવસ્થાથી અવસ્થાવાનને અવસ્થા ધર્મથી અવસ્થાવાનને જોવામાં આવે તો અવસ્થા નામના ધર્મની મુખ્યતાથી જોવામાં આવે તો એ ઉષ્ણ પર્યાય જળથી સહિત પણ દેખાય છે, જણાય છે, જણાય છે. અવસ્થાથી સરતી છે, અવસ્થાથી અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્ત પણ ભૂતાર છે, સત્યાર છે તે અપેક્ષાએ જોવામાં આવે એ પર્યાય ધર્મનો આરોપ શીતળ સ્વભાવ ઉપર કરીને જોવામાં આવે તો સહિત પણ તે સમયે જણાય છે છે તે સમયે તે અવસ્થા તેનાથી સહિત છે. ત્યારે જે અવસ્થા છે તે અવસ્થાને અવસ્થા દ્રષ્ટિથી જોતા અવસ્થાવાનથી સહિત છે. પછી ગાઢી પર્યાય થાય તો અવસ્થાથી જોતા એ ઠંડી પર્યાયથી એ જળ પણ જળની સાથે સંયુક્ત પણ છે એ સત્યાર છે. અવસ્થાથી અવસ્થાવાનને જોતા એ સહિત પણ છે, ઉષ્ણ પણ છે, ભૂતાર છે, સત્યાર છે. એટલું એને અવસ્થાનું જ્ઞાન કરાયું, અવસ્થાનું જ્ઞાન કરાયું અને નિમિત્તનું જ્ઞાન પણ એને કરાયું. નિમિત્ત અને નૈમિત્તિક, નિમિત્ત અગ્નિ, અગ્નિ અકર્તા છે, નિમિત્તનો અર્થ જ અકર્તા અને ઉપાદાનનો અર્થ જ કરતા. હવે એ ઉપાદાનના બે ભેદ, ત્રિકાળ ઉપાદાન છે તે અકર્તા છે અને ક્ષણિક ઉપાદાન તે કરતા છે અને કારકો છે એમાં કે છે સંયુક્ત પણ ભૂતાર્થ નું સત્યાર છે. તો પણ હવે અહીંયા એને લઈ જવો છે સ્વભાવ, પાણીના સ્વભાવ તરફ એના જ્ઞાનને લઈ જવું છે. અવસ્થાનું જ્ઞાન કરીને અટકવાનું નથી, કેમકે અવસ્થાનું જ્ઞાન કરીને અટકે તો એને શીતળ પાણીની પ્રાપ્તિ થતી નથી, પીવામાં કામ આવતું નથી. દ્રષ્ટાંત છે એક દેશ, તો પણ આવી અવસ્થા દ્રષ્ટિથી જોતા સહિત પણ ભૂતાર્થ સત્યાર છે. જ્ઞાનના જ્ઞેયની અપેક્ષાએ એ જ્ઞેય છે ખરું, એ ઉષ્ણ પર્યાય પરિણત દ્રવ્ય એ જ્ઞેય છે ખરું. તો પણ એકાંત શીતળતા રૂપ, જો એકાંત શબ્દ વાપર્યો છે આગળ, કથનચિત નહીં, પ્રમાણ દ્રષ્ટિમાં કથનચિત હોય, આખા પ્રમાણથી જ્યારે જુઓ ત્યારે કથનચિત હોય, પણ નિશ્ચય નહીંનો જે વિષય છે પાણી શીતળ સામાન્ય એને એના સ્વભાવથી જોવામાં આવે તો એકાંત શીતળતા છે, એ સમ્યક એકાંતા છે. એમાં એ દ્રવ્ય સ્વભાવ કથનચિત શીતળ ને કથનચિત ઉષ્ણ એમ દ્રવ્ય સ્વભાવમાં બે ધર્મ નથી, સામાન્યમાં બે ધર્મ નથી, પણ સામાન્ય વિશિષ્ટ જોતા કથનચિત શીતળતા દ્રવ્ય અપેક્ષાએ અને વર્તમાન પાણીની ઉષ્ણ પર્યાયની અપેક્ષાએ ઉષ્ણતા પ્રમાણમાં કથનચિત છે. પણ જે નહીંથી જે સ્વરૂપ છે તે નહીંથી તેવું જ સ્વરૂપ છે, તેથી તેને એકાંત આગળ વિશેષણ મૂક્યું છે પાણીમાં, પછી સિદ્ધાંતમાં મૂકશે છે એમાં એકાંત. આહા, સર્વથા એકાંત એટલે સર્વથા, કઈ નહીંથી નિશ્ચય નહીંથી જોવામાં આવે તો તે તેવું જ જણાય છે. નિશ્ચય નહીંથી શીતળ રૂપ જણાય ને નિશ્ચય નહીંથી ઉષ્ણ જણાય એમ નથી, એકાંત શીતળતા રૂપ એમ. શીતળતા શીતળ શીતળ પાણીનો સ્વભાવ, સ્વભાવ ક્યારે વાત કરે છે કે પાણીની ઉષ્ણ પર્યાય છે ત્યારની વાત ચાલે છે. પાણીની ઉષ્ણ પર્યાય મટી ગઈ, પાણીની પર્યાય શીતળ થઈ, ત્યારે શીતળ છે એમ નહીં, પણ પ્રથમથી એનો સ્વભાવ પાણી એ શીતળ પણ છોડ્યો નથી. પર્યાય ક્ષણિક પર્યાય એનો સ્વભાવ છોડે પણ દ્રવ્ય સ્વભાવ જે શીતળ એકાંત છે એનો જો સ્વભાવ શીતળ છોડી દે તો ફરીને તેની પર્યાયમાં પણ શીતળતા આવી શકતી નથી. પાણી પર્યાયમાં ઉષ્ણ થયું એ હકીકત છે, એ કઈ સસલાના સિંગડા નથી, એનું જ્ઞાન કરાયું ને એમાં નિમિત્ત અગ્નિનું છે. પણ એ વખતે ઉષ્ણ પર્યાયના સદભાવ વખતે પણ એના પાણીના સ્વભાવથી જોવામાં આવે તો, એના શક્તિરૂપ સ્વભાવથી જોવામાં આવે તો વ્યક્ત પર્યાયને ગૌણ કરીને, ઉષ્ણ પર્યાય વ્યક્ત એને ગૌણ કરીને શક્તિરૂપ સ્વભાવ જે છે એના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ, આમાં અવસ્થાની સમીપ હતો, આમાં સ્વભાવની સમીપતા, અવસ્થાની સમીપથી જો તો પાણી ઉષ્ણ પર્યાય સાથે સંયુક્ત છે. ખૂબી શું છે આમાં કે સંયુક્ત પણ કયું છે, ઉષ્ણ પર્યાયની સાથે પાણીનું સહિત પણ કયું છે પણ તાદાત્મ્ય પણ કયું નથી. સંયોગ સંબંધ થયો છે, ઉષ્ણતા સાથે સંયોગ સંબંધ છે, તેથી ઉષ્ણ પર્યાયનો અભાવ થઈને શીતળ પર્યાય પ્રગટ થઈ શકે છે. સહિત પણ એકાંત શીતળતારો સ્વભાવની જળ સ્વભાવની સમીપ નજીક જઈને પોતાના જ્ઞાનને વર્તમાન ઉષ્ણ પર્યાય હોવા છતાં એને ગૌણ કરીને, એનું લક્ષ છોડીને, પ્રયોજન પાણીના સ્વભાવને જાણવાનું પ્રયોજન હવે મારે છે, મારે આને તો જાણી લીધું, આને તો મેં ઉષ્ણ પર્યાય છે એને જાણ્યું અને છે પણ એ મેં સ્વીકારતો કર્યો, પણ પાણી મારે ઠંડુ પીવું છે તો શું કરવું રે, કેના શીતળ એકાંત શીતળ, કથનચિત શીતળ ની સર્વથા શીતળ સ્વભાવ છે આ પાણીનો, એકાંત શબ્દ છે ઉપર વજન છે. એકાંત શીખે છે તો કે સમય કે કાન થાય તો અમને ઈષ્ટ છે, સમય કે કાન થાય તો કેમ, કે સમય કે કાન કેમ થાય કે એમાં અનેકાંતમાં એની શીતળ પર્યાય પ્રગટ થાય, થાય ને થાય જ એવું અનેકાંત નું જ્ઞાન એને થાય, થાય ને થાય જેને શીતળ સ્વભાવ દ્રષ્ટિ ગોચર આવ્યો એ અગ્નિથી પાણીને નીચે તપેલું મૂકી દેશે અને ઠંડુ પાણી થઈ જશે. કેમ કે પ્રયોગ કેમ કર્યો કે એને શીતળ સ્વભાવ શ્રદ્ધામાં આવી ગયો, શ્રદ્ધાપૂર્વક હવે પ્રયોગ કરે છે તો પર્યાયમાં શીતળતા પ્રગટ થઈ જાય. પહેલા એને શ્રદ્ધામાં લેવું જોઈએ, એ આ જૈન દર્શનની વિશેષતા છે. આ જૈન દર્શનની વિશેષતા આ છે કે પર્યાયમાં ઉષ્ણ થાય ત્યારે પાણીનો સ્વભાવ ઉષ્ણ થયો છે કે ના, કથનથી ઉષ્ણ થયો છે તો કે ના, સર્વથા શીતળ છે શક્તિરૂપ તો કે આ શક્તિરૂપ સર્વથા શક્તિરૂપ, કેમ કે નિશ્ચય નયનો વિષય જે શક્તિરૂપ છે ને પદાર્થ એ છે કે એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ નજીક જ્ઞાનને લઈ જઈને હવે મારે પાણીના સ્વભાવને જોવો છે, પાણીના સ્વભાવને જોવો છે, દૂર રહીને જોવો છે, આંગળી નાખીને નથી જોવો, આંગળી મૂકીને જોવો નથી, પણ સ્વભાવગ્રાહી જ્ઞાનથી પાણીના સ્વભાવનું જ્ઞાન થાય છે. સ્વભાવગ્રાહી જ્ઞાન જેને આત્માનો સ્વભાવ દ્રષ્ટિગોચર થયો એવા ધર્માત્માને પાણીમાં આંગળી મૂકીને નક્કી કરવું પડતું નથી, પણ પાણીને દૂર રાખીને એના સ્વભાવની સમીપ જઈને એને જોયું, આહા પાણી તો એકદમ શીતળ છે, એક પદાર્થનું સામાન્ય રૂપ જેને જોયું એને અનંત પદાર્થના સામાન્ય રૂપને જોઈ લીધું, તેથી બધા આત્માઓ ભગવાન છે દ્રવ્ય દ્રષ્ટિએ એમ ધર્માત્માને ભાસે છે. તેથી કોઈના પ્રત્યે તેને રાગ અને દ્વેષ ઉત્પન્ન થતો. એક વખત આવી જિંદગી આખીમાં એ ગુરુદેવ પાસેથી એક વાર વાત સાંભળી ક્ષમાપનાની, ત્યારે બેનસીની તબિયત પણ જરા પાછળથી બદલી, ત્યારે ગુરુદેવે ક્ષમાપના દિવસે કહ્યું કે હા હા કદાચિત કોઈ જીવ પ્રત્યે અમે એને પર્યાયની મુખતાથી અમારું એ જોવાઈ ગયું હોય તો અમે ક્ષમા માંગીએ. આહા, એ સાંભળીને તો એમ શું આહા, આવી વાત એનો નિશ્ચય પણ અપૂરો અને એનો વ્યવહાર પણ કોઈ જુદી જાતનો છે. એમાં પણ એ દ્રવ્ય દ્રષ્ટિ શીખડાવી દીધી, ક્ષમાપનામાં પણ એને દ્રવ્ય દ્રષ્ટિ શીખડાવી કે અમે અમારાથી કોઈ પણ જીવને ક્યાંય પર્યાયની મુખતાથી અમારું જ્ઞાન થઈ ગયું હોય, દ્રષ્ટિમાં પર્યાયની મુખતા નથી આવતી, જાણવાની વાત ચાલે છે. વળી જો ખુલાસો ન કરે તો એ વખતે તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. ભાઈ, પર્યાય દ્રષ્ટિ એમ નવરી નથી કે આવી જાય જ્ઞાની પાસે, પર્યાય દ્રષ્ટિ નવરી નથી. એના ઘર ઘણા છે, એના ઘર, એના ઘર તો ઘણો છે. એ તો બીજા ઘેરે જાય અહીંયા આવકાર એને આપે છે, પણ જ્ઞાની પાસે પર્યાય દ્રષ્ટિ આવવાની એને ટાઈમ નથી, ફુરસદ નથી. એનો તાપ એવો છે કે પડખે ચડતી નથી, એટલે પર્યાય દ્રષ્ટિ થતી નથી. છ દ્રવ્યનું વિવેચન કરે, નવ તત્વનું વિવેચન કરે, આઠ કર્મ, 148 કર્મની પ્રકૃતિનું ગોમટતાળાદિમાં વિવેચન કરે, પણ પર્યાય દ્રષ્ટિ થતી નથી, દ્રવ્ય દ્રષ્ટિ છૂટતી નથી. હવે જ્ઞાન પ્રદાનથી એને વાત કરી ગુરુદેવે, અરે કદાચિત એ વખતે તો એવું છું કે આ ખરેખર ભારતનો ભગવાન છે. આવી વાત અને આટલી સમર્થ એનામાં શક્તિ હોવા છતાં પણ એની નરમાશ, કદાચિત કોઈ જીવ પ્રત્યે અમના અમને પર્યાય ધર્મથી અમારાથી કોઈ આત્માને જોવાઈ ગયો હોય તો અમે ક્ષમા માગીએ છીએ. હવે એના હૃદયમાં કયા જીવોની મુખ્યતાથી વાત આવ્યો એ આપણે જાણતા નથી, પણ ઘણા ગંભીર અને ક્ષમાપનાની વાત પણ કોઈ અપૂર્વ ક્ષમાપનાની વાત આ વિતરાગી ક્ષમાપના છે. એમ જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે અને સામાન્યનું જ્ઞાન શું છે, પાણીના સ્વભાવને જોવે છે, સ્વભાવગ્રાહી જ્ઞાન પ્રગટ થયું છે એટલે સર્વ પદાર્થને એના સ્વભાવથી જોવે છે અને પર્યાયોને ગૌણ કરે, ત્યારે આ પાણીના શીતળ એકાંત શીતળ સ્વભાવથી જોયું એને કે અનુભવ કરતા ઉષ્ણતા સાથે સંયુક્ત પણ સહિત પણ સહિત છે, કથનચિત છે. ઉષ્ણની પર્યાયની સાથે પાણીનું સહિતપણું છે એ કથનચિત છે, પણ પાણીનો જે શીતળ સ્વભાવ જે છે એ પાણીની સાથે તો નિત્ય તાદાત્મરૂપ છે. એ સહિતપણું થયું હોય તો રહિતપણું થાય, પણ સહિતપણું હોય તો એ તો સ્વભાવગત છે. શીતળતા તો સ્વભાવગત અને ઉષ્ણતા વિભાવગત છે. ઉષ્ણતા તો વિભાવગત, વિભાવ તો ટળી જાય, વિભાવ તો ટળી જાય. પાણીના દ્રષ્ટાંતમાં શ્રદ્ધા રાખે કે પાણીની ઉષ્ણ પર્યાય વિભાવ છે તો ટળી જાય છે, એમ જો આત્મામાં પણ રાગથી સંયુક્ત પણ ભાષે અને દ્રવ્ય દ્રષ્ટિ કરતા તો વિભાવ છે માટે ટળી શકે છે. પ્રયોજન તો અહીંયા લઈ આવવું છે. પાણીના દ્રષ્ટાંતે આત્માનો સ્વભાવ બતાવવો છે. અભૂતાર્થ ને અસત્યાર છે, પાણીનો દ્રષ્ટાંત પૂરો થયો. એવી રીતે હવે મૂળ પ્રયોજન અહીંયા છે. પર્યાયથી વાત હવે કરે છે, સામાન્ય સ્વભાવ ગુણ કરીને એની એક સમયની વિશેષ પર્યાયો થાય છે. આત્મા તદ્દન અપરિણામી ને તદ્દન કુટસ્થ છે એમ નથી, પણ આત્મા એટલે સામાન્ય વિશેષ આત્મક પદાર્થ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખો જે આત્મા, એ આત્માનો એની વર્તમાન વિશેષ અવસ્થાથી જોવામાં આવે તો બે પડખા છે, આત્મા એક અને પડખા બે. એક પડખાનું વર્તમાન લક્ષ છોડીને શિકાર પડખાનું લક્ષ કરવું એ પ્રયોજન છે. આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, કર્મ એટલે કર્મના ઉદયો જેમાં નિમિત્ત છે. કર્મ કરતા નથી, કર્મનો ઉદય ક્રોધાદિને કરતો રચતો નથી, રાગાદિની રચના બીજું દ્રવ્ય નથી કરતું, પણ એ પોતાના સ્વભાવને ભૂલીને એ આત્મા પોતે જ જયારે એની રાજાજી અવસ્થાનો સકાળ છે ત્યારે તેમાં કર્મના ઉદયમાં એનું લક્ષ જાય છે, એને વશ થઈ જાય છે, એને વશ પોતે પોતાના સ્વભાવને વશ વર્તવું જોઈએ. એને બદલે પરણતી સ્વભાવને છોડીને એ પરણતી નિમિત્તના સંગમાં સંગે જાય છે. કર્મ જેનું નિમિત્ત છે, નિમિત્તથી જ કર્યું. હા, નિમિત્તે માનો છો કે નહીં? આ નિમિત્તને માનીએ છીએ, પણ નિમિત્ત કરતા કે પર્યાય નો એમ અમે માનતા નથી. એમ પંડિતો કહે છે કે ભાઈ સોનગઢ વાળા નિમિત્તને તો માને છે. આ ગુરુદેવના વ્યાખ્યાનમાં બધું આવ્યું છે, એ વાત આપણે તો ગુરુદેવે કહેલી વાત ઘૂંટવાની છે ને. હા, કોઈ કઈ નવું કહેતું નથી. સૌ પોતપોતાના ક્ષોક્ષો અનુસાર શબ્દ પ્રકારે જે કહેલું છે એને ઘૂંટે છે. કે છે કે એ પંડિતો એમ હવે કહે કે હવે કે સોનગઢ વાળા નિમિત્તને નથી માનતા એમ નહીં, નિમિત્તને તો માને છે, પણ નિમિત્ત કઈ ઉપાદાન ના કરે એમ માનતા નથી. ગુરુદેવ કે એ વાત તો વ્યાજબી છે, એ વાત તો વ્યાજબી છે. આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, નિમિત્ત એટલે અકર્તા. નિમિત્તનો અર્થ અકર્તા ને ઉપાદાન નો અર્થ કરતા. કરતા ને ઉપાદાન કહીએ ને નિમિત્તને અકર્તા. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત ચાલે છે. કર્મ જેનું નિમિત્ત છે, જેનું નિમિત્ત છે એટલે એ રાગનું નિમિત્ત થાય છે, સ્વભાવનું નિમિત્ત નથી. સામાન્ય ને નિમિત્તની સાથે સંબંધ નથી, વિશેષ ક્ષણિક પર્યાય એને નિમિત્તની સાથે સંબંધ થાય છે અને સંબંધ છૂટે છે. પણ અહીંયા સંબંધ થાય છે એમ બતાવું. અહીંયા તો સંબંધ એને વશ વર્તે છે. પર્યાય પર્યાયમાં જયારે રાગનો સકાળ છે ત્યારે એનું લક્ષ જ્ઞાન ઉપર નથી રહેતું, એનું લક્ષ નિમિત્ત પર જાય છે. રાગનો સકાળ છે એનો ત્યારે એને આશ્રય જ્ઞાયકનો નથી, એને અવલંબન જ્ઞાયકનું નથી, એનું લક્ષ ધ્રુવ પર નથી, પણ એનું લક્ષ નિમિત્ત પર છે. ત્યારે કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે, મોહ એટલે નૈમિત્તિક અવસ્થા અને દર્શન મોહ ને ચારિત્ર મોહ એ ઉદય કર્મ જળ એ નિમિત્ત દ્રવ્ય કર્મ અને અભાવ કર્મ, એ દ્રવ્ય કર્મ નિમિત્ત અને અભાવ કર્મ એની અવસ્થા થઈ. મોહ એવા મોહ સાથે સંયુક્ત પણારૂપ અવસ્થાથી સહિત કથનથી એનાથી સહિત છે એમ અવસ્થાથી જોવામાં આવે તો, કેમ કે સિદ્ધ પર્યાય નથી, શુદ્ધ પર્યાય નથી, અટાણે અટાણે અશુદ્ધ પર્યાય છે, તો તે સમયે આત્મા અશુદ્ધ પર્યાય થી કથનથી છે સહિત. મોહથી સંયુક્ત પણ છે, સર્વથા મોહથી રહી બધી લઈએ મોહથી રહી તેમ નહીં, શુદ્ધ લઈએ જોવામાં આવે તો મોહથી રહી, વ્યવહાર નહીં જોવામાં આવે અવસ્થાથી તો મોહથી સંયુક્ત છે, નકર તો સંસારની સિદ્ધ ન થાય. મોહ સાથે સંયુક્ત પણ રૂપ જો અવસ્થાથી હો વર્તમાન જ્ઞાયક ભાવને એની વિશેષ અવસ્થાથી જોવામાં આવે તો, સામાન્યથી ન જોવામાં આવે અને વિશેષથી જોવામાં આવે અને એ વિશેષને નિમિત્તનું લક્ષ્યથી એવી વિશેષ પર્યાયથી જોવામાં આવે તો અવસ્થાથી અનુભવ એટલે જ્ઞાન કરતા આ પ્રકારે જ્ઞાન કરવામાં આવે ત્યારે સંયુક્તપણું સહિતપણું રાગથી આત્મા સહિત છે એવો એક વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ ભૂતાર્થ ને સત્યાર્થ છે. નકર તો એને સમ્યક ન હોવું જોઈએ. પણ મોહ છે ત્યારે નિર્મોહ દશા નથી, પણ મોહ છે એક સમયની પર્યાય છે, વિભવ છે, તેથી સ્વભાવના લક્ષે ટળી જાય છે, એ કાયમ રહેતી નથી. બેનશીલા વચનમાં પણ કંઈક આવે છે એ વિભાવ છે ને, એ શું શબ્દ છે ભાઈ, કંઈક થોડા ટાઈમ માટે એવું કંઈક આવે છે, વિકાર કાયમની ચીજ નથી એવું કંઈક આવે છે, શબ્દ યાદ નથી. હા, ક્ષણિક એક સમયની ભૂલ છે એવું કંઈક આવે. હા, શક્તિ નથી જો. હા, મલિનતા એ ગમતી તો નથી પણ ટકતી નથી એટલે સ્વભાવ નથી, એમ કહેવાનું મારો એ ટકતી નથી. એક સમયની મલિનતા છે ખરી પણ ટકતી કાયમ ટકતી નથી, તેથી સ્વભાવનું લક્ષ કરતા એ ટળી જાય છે. ગભરાવાની કઈ જરૂર નથી જો ટળતો ન હો તો જ્ઞાનીઓનો ઉપદેશ નિરર્થક જાત, તો કોઈને સમય દર્શન થાત નહીં. મિથ્યાત્વ આવ્યું કાયમ, અને પણ મિથ્યાત્વની એક સમયની પર્યાય મલિન છે અને અનિત્ય છે, ટકતી નથી, ટળી જાય. ટળવાના સ્વભાવ વાળી છે, ટકવાના સ્વભાવ વાળો વિભાવ નથી. જ્ઞાયક સ્વભાવ ટકવાનો સ્વભાવ છે, ટીકાવ. અને એક સમયની મોહની દશા વર્તમાનમાં જેમાં દર્શન મો ચારિત્ર મો જે ને જે પ્રકારે એ ઉદયમાં જોડાય કે નિમિત્તમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાય થઈ, પણ એનો એ વિભાવ હોવાથી એ મલિનતા મોહની કાયમ ટકતી નથી. ટકવાનો સ્વભાવ નથી, પણ ટળવાનો સ્વભાવ લઈને ઉપજે છે. ટળવાનો સ્વભાવ લઈને મિથ્યાત્વ ઉપજે છે. મિથ્યાત્વનો ઉત્પાદ ટકવાનો સ્વભાવ લઈને મિથ્યાત્વ ઉત્પન્ન.